In him with horror. Vista mai tardi Castro, se non cortata al musical, se non mutala, corta karma vitavane, meti jnana mai hoi, karma nati yurmavase, namuste madhupas. अनंत काल की आत्मा पोताना स्वभाव में स्वभाव अकर्ता हुआ छता पर हूँ रागा दिनों ने परनो करता छू एम जो मन एव जो विभाव करता कर्म विभाव तेने मचाड़ी ने चाड़ी ने खाई करी ने आत्मा ज्ञानमय थाय छे। અને જ્ઞાનમય થયો થકો અલ્પકાળમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ એનો અભાવ કરીને એ આત્મા શિવમાં વસે છે, એટલે એનો પૂર્ણાનંદની પ્રાપ્તિ એવો મોક્ષ થાય છે। નમુહ તે મદ ખોય એવા મોક્ષ પદને હું નમસ્કાર કરું છું। મદ ખોય હું જાણું છું એવું જે અભિમાન એને ટાળીને હું નમસ્કાર કરું છું। પ્રથમ ટીકાકાર કહે છે કે હવે જીવ જીવ એક કરતા કર્મના વિશે પ્રવેશ કરે છે। જેમ બે પુરુષો મહોમાએ કોઈ એક સ્વાન કરી મૃત્યુના અખાડામાં પ્રવેશ કરે તેમ જીવ જીવ બંને એક કરતા કર્મનો સ્વાન કરી પ્રવેશ કરે છે। આત્મા કરતાને રાજાદી મારું કર્મ એ જીવ અને અજીવ એક થઈને એ કરતા કર્મનો સ્વાન આવે છે, ધારણ કરે છે। કેમ કે છે જી જુદી દીધી ચૈતન્ય મૂર્તિ આત્મા જુદો ને રાજાદી એ જુના છે, એક છે જીવ ને બીજું છે અજીવ। એમ જીવ ને અજીવ એને એક પણ એ માનીને અજ્ઞાનનો શ્વાંગ પહેરીને એ કરતા કર્મનો શ્વાંગ પ્રવેશ કરે છે, એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે। હવે એને જાણીએ છે શ્વાંગને જ્ઞાની, એમ કે હવે હવે પ્રથમ તે સ્વાંગને સ્વાંગ એટલે આત્મા કરતા ને રાગાદી મારું કર્મ એ આત્માનો સ્વભાવ નથી, પણ એ અજ્ઞાનમય એક નવો સ્વાંગ ધારણ કરે છે। આત્મા કરતું નવો ઉઠાવગીર ઉઠાવ કરે નવો, એવો જે સ્વાંગ સ્વભાવ નથી। આત્મા કરતા ને રાગનું કર્મ એ કરતા કર્મની પ્રવૃત્તિનો સ્વભાવ દ્રષ્ટિ અભાવ છે, છતાં જે પોતાના સ્વરૂપને જાણતો નથી એ અજ્ઞાની આવો સ્વાંગ ધારણ કરે છે। અને એ સ્વાંગને જ્ઞાન એટલે કે સમ્ય જ્ઞાન યથાર્થ જાણી લે છે કે ઓહો આત્મા કરતા ને રાગ મારું કર્મ એમ નથી, આત્મા કરતા ને જ્ઞાન મારું કર્મ, જ્ઞાનની સાથે મારે કરતા કર્મ સંબંધ છે, એ તો યથાર્થ છે। કેમ કે જ્ઞાન ક્રિયા એ સ્વભાવભૂત છે અને આઝાદી ક્રિયા એ સ્વભાવભૂત નથી, માટે એને નિષેધ કરવા લાયક કે એમ જ્ઞાની આવા સ્વાંગને કરતા કર્મના સ્વાંગને ટાળી જ્ઞાન યથાર્થ જાણી લે છે તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે। કેમ કે જે જ્ઞાન એમ જાણે કે આત્મા કરતા ને જ્ઞાન જ મારું કર્મ પણ રાગ મારું કર્મ નહીં, એવું જેને સમય જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાનનો મહિમા કરે છે, એ ધન્ય છે એ જ્ઞાનને। શ્લોકાર આ લોકમાં હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો એક કરતા છું। વાત એમ છે કે નિશ્ચયની વાત એને સાંભળી નથી, એટલે ખરેખર સાંભળવા જેવી વાત તો નીચેવી છે, વ્યવહારની વાત તો એને સાંભળી છે અને પરિચય પણ પણ નિશ્ચયની વાત મને અત્યારે આ કાળે સમજાતી નથી, માટે નિશ્ચયની વાત હું પછી સાંભળી અને હમણાં વ્યવહારની વાત હું સાંભળું તો નિશ્ચયની વાત ક્યારે સાંભળશે આવો મનુષ્ય બમળે? અને નિશ્ચયની એટલે પરમાર્થ, નિશ્ચયની એટલે સત્યાર્થ, નિશ્ચયની વાત એટલે સત્યાર્થ વાત સાંભળવા જેવી છે અને એ સાંભળ્યા વિના એનો કોઈ કાળે આરો વારો આવે એમ ભલે ધીમેથી સમજાય ઓછું સમજાય, આજે ઓછું સમજાશે તો કાલ વધારે સમજાશે, માટે નિશ્ચયની વાત સંભળાવવાની મેં પ્રતિજ્ઞા કરી છે એમ કુંકુંદ આચાર્ય ભગવાન કહે છે. જ્યારે આપણા હિત માટે એને નિશ્ચયની વાત સંભળાવવાની આપણને સંભળાવવાની પ્રતિજ્ઞા કરી તો આપણે પણ એ વાત પ્રેમથી ઉલ્લાસથી ચિત્તની પ્રશંસાથી મને જરૂર સમજાશે, મને જરૂર સમજાશે એવો વિશ્વાસ રાખીને સાંભળવી જોઈએ.
બરાબર,
કે જેમાં આપણું હિત અને કલ્યાણ છે. એમ કે જગતના જીવો નિશ્ચયની વાત સમજી નહીં શકે, માટે નિશ્ચયની વાત કાંઈ નહીં, વ્યવહારની વાત કરો એમ હોઈ શકે નહીં. નહીં સમજી શકે એટલે શું? કેમ કે બધા આત્મા સર્વજ્ઞ પદથી બિરાજમાન છે, બધા આત્મા સુધ સમાન છે.
બરાબર,
પણ એનામાં અત્યારે સંગની પચેન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ છે, મનવાળું પ્રાણી છે. તો મનવાળું પ્રાણી પોતાના સ્વભાવની વાત જરૂર સમજી શકશે.
બરાબર,
એમ જાણીને આચાર્ય ભગવાન એ જ્ઞાની પ્રાણીને નિશ્ચયની વાત સમજાવે છે કે આ લોકમાં, આ લોક એટલે કે જેમાં છ દ્રવ્યો વસેલા છે એને લોક કહેવામાં, આકાશમાં લોકાકાશ અને અલોકાકાશ એ બે ભેદ છે. તો લોકાકાશમાં છ દ્રવ્યો રહેલા છે એટલે આ લોકમાં હું વાતની શરૂઆત ક્યાં કરી? હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો એટલે જ્ઞાનમય દર્શનમય આત્મા તો એક કરતા છું અને આ ક્રોધાદિ ભાવો શુભ અને શુભ ભાવો મારા કર્મ છે એટલે મારા કાર્ય છે, મારું કર્તવ્ય છે. દયાદાન કરુણા કોમળતાના પરિણામ એ કરવા જોઈએ અને એ મારું કર્તવ્ય છે. હિંસા જૂથ ચોરીના ભાવને કાઢી નાખો પણ અહિંસા આદિના વ્રતાદિના ભાવો એ મારું કર્મ છે અને હું ચૈતન્ય સ્વરૂપ આત્મા એનો કરતા છું. એવી અજ્ઞાનીઓને આ અજ્ઞાનીનું લક્ષણ બાંધ્યું. જો પોતે આમ માનતો હોય તો પોતે અજ્ઞાની છે અને બીજાઓ જો આમ માનતા હોય તો બીજાઓ અજ્ઞાની. અજ્ઞાનીનું લક્ષણ બાંધે છે કે હું ચૈતન્ય મૂર્તિ આત્મા તો એક કરતા છું અને જે આ વિકલ્પ ઉત્પન્ન થાય આ શ્રવણનો વિકલ્પ, આ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો જે રાગ, હું કરતા અને દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો જે રાગ થયો તે મારું કર્મ કાર્ય. આ કઠણ પડે પણ અમૃત જેવું છે. અનભ્યાસ એ કઠણ પડે છે પણ વાત અમૃત જેવી છે કે હું ચૈતન્ય સ્વરૂપ આત્મા કરતા અને દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ આવ્યો એ મારું કર્મ કાર્ય. એવી અજ્ઞાનીઓને જે કરતા કર્મની પ્રવૃત્તિ છે, કરતા તો ચૈતન્ય મૂર્તિ આત્મા અને કર્મ ક્રોધાદિ ક્રિયા એ મારું કર્મ. ક્રોધાદિ ક્રિયામાં તીવ્ર ક્રોધ અને મંદ ક્રોધ બધું આવી જાય, શુભ અને અશુભ સંકલ્પ ને વિકલ્પ બધા વિભાવ ભાવ એમાં સમાઈ જાય છે. એવી જે પ્રવૃત્તિ કરતા કર્મની તેને બધી તરફથી સમાવતી મટાવતી ચારે બાજુથી એને સમાવતી મટાવતી નિશ્ચયથી પણ એને મટાડે છે અને વ્યવહારથી પણ એને
મટાડે છે.
બધી તરફથી સમાવતી મટાડતી જ્ઞાન જ્યોતિ ફુરાયમાન થાય છે. આહા, કે હું તો એક ચૈતન્ય મૂર્તિ આત્મા છું, તો હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું, તો જાણવું દેખવું એ મારું કર્મ છે. રાગની ક્રિયા હું કરું એ મારું કર્મ નથી, જ્ઞાન મારું કર્મ છે. જ્ઞાન કે જે આત્માને જાણે છે, જે જ્ઞાન શાસ્ત્રને જાણે, એ કર્મ મારું નહીં. એ ઇન્દ્રિય જ્ઞાન છે. એ ઇન્દ્રિય જ્ઞાનમાં મારા શુદ્ધાત્માની પ્રસિદ્ધિ થતી નથી, અને ઇન્દ્રિય જ્ઞાનમાં મને આનંદનું વેદન આવતું નથી. માટે ઇન્દ્રિય જ્ઞાન મારું કર્મ નહીં, અને રાગાદી મારું કર્મ નહીં. એ રાગાદી મારા જ્ઞાનનું જ્ઞેય થાવ, પણ એ કર્તાનું કર્મ નથી. કરુણભાઈ, આ અપૂર્વ ચીજ એક વખત એને સાંભળવા જેવી છે. ભલે ન સમજાય, ઓછું સમજાય, પણ નથી સમજાતી એમ માનીને નિશ્ચયની વાતનો નકાર કરીશ. તારી તને યોગ્યતા તારી પ્રગટ થઈ ગઈ છે. તારી સામે જ્ઞાનીઓ તને મળ્યા. કુંકુંડ આચાર્ય ભગવાનનું સમયસર શાસ્ત્ર તારા હાથમાં આવ્યું, અને હવે તું કહે કે આ વાત મને નથી સમજાતી, ના પાડશે, સમજાશે. આજે એક પૈસા ભાર સમજાશે તો કાલે બે પૈસા આવશે. કેમ કે શરૂઆત તો કરવી પડશે. સમજવાની શરૂઆત તો કોઈ કાળે કોઈ સમય કરવી પડશે. તો હવે ભવિષ્યકાળે એ પ્રયત્ન કરવાનો છે, તો વર્તમાનમાં ચાલુ કરી દેવો જોઈએ. એ કાલ ઉપર રાખવા જેવું નથી. ધર્મનું કાર્ય કાલ ઉપર રાખવા જેવું નથી. અધર્મનું કાર્ય કાલ ઉપર છોડી દે તો કઈ વાંધો નથી. તો કાલે કાલે ભાઈ,
કાલે
કાલે તો કોઈ દી અધર્મનું કાર્ય આવશે નહીં. ને ધર્મનું કાર્ય આજે આજે ભાઈ, આજે અત્યારે. એક આત્મા કરતા ને રાગ મારું કર્મ, એવી કરતા કર્મની પ્રવૃત્તિ અજ્ઞાની જે પ્રાણી માત્ર ને પ્રાણી માત્ર એ અજ્ઞાની નું લક્ષણ છે. જ્ઞાની એને જાણી લે કે ઓહો, હું તો જ્ઞાનની આત્મા છું, તો જ્ઞાન જ મારું કર્મ હો, રાગ મારું કર્મ ન હો. એ જ્ઞાન જયારે કર્મ થાય છે ને આત્મા એનો કરતા થાય છે, ત્યારે રાગ એનું કર્મ બનતું નથી, પણ રાગાદી એ જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે. જ્ઞાને કરતા થાય અને રાગે કરતાનું કર્મ થાય એ બને નહીં. જયારે કરતાનું કર્મ જ્ઞાન થાય છે, અનુભવ દેખા આવે છે, તમને જ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે જ્ઞાન જ એનું કર્મ છે. આત્માનું જ્ઞાન જ એનું કાર્ય બને છે. એ જ્ઞાનમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર ત્રણેય વસ્તુ લઈ લેવા. એ જ્ઞાનની મુખ્યતાથી આચાર્ય ભગવાન વાત કરશે. ત્યારે રાગાદી આત્માનું કર્મ છૂટી જાય છે. અનાદિની કરતા કર્મની પ્રવૃત્તિ છે એ છૂટી જાય છે, અને આત્મા જ્ઞાની બની જાય છે. જ્ઞાન જ્યોતિ સ્ફુરાયમાન થાય છે, એને મટાડતી કરતા કર્મને ટાળતી, કરતા કર્મનો અભાવ કરીને રાગની સાથે કરતા કર્મની બુદ્ધિ હતી, મિથ્યા બુદ્ધિ હતી. એ મિથ્યા બુદ્ધિ ટળે છે અને જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. કેવી છે તે જ્ઞાન જ્યોતિ? જે પરમ ઉદાત્ત, અર્થાત કોઈને આધીન નથી. આ હા હા, એકદમ સ્વાધીન છે એ જ્ઞાન જ્યોતિ. એ કોઈને આધીન નથી, કોઈનાથી દબાતી નથી. જ્ઞાન જ્યોતિ એવી ઉદાસ અને આધીન સ્વાધીન છે, એ અત્યંત ધીર છે. અર્થાત કોઈ પ્રકારે આકુળતારૂપ નથી. એ જે સમ્યક જ્ઞાન પ્રગટ થાય, આ કેવળ જ્ઞાનની વાત નથી, આ તો ચોથા ગુણ સ્થાને જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન તો એનું ફળ છે. પછી
હા,
અત્યંત ધીર એટલે આકુળતા રૂપ નથી. આવું જે ગ્રસ્ત અવસ્થામાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, એની સાથે અવિના ભાવ અતિન્દ્રિય આનંદ આવે છે. એની સાથે આકુળતા ને દુઃખનું વેદન આવતું નથી. માટે દુઃખથી રહિત છે. આકુળતાથી રહિત કહું કે દુઃખથી રહિત કહું, દુઃખરૂપ નથી. અને પરની સહાય વિના જુદા જુદા દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી કેવળ જ્ઞાન હોય એનું ફળ બતાવે છે કે જે સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છે, પ્રત્યક્ષ કરે છે. પરની સહાય વિના એટલે શું કહ્યું કે એમાં એ આંખની કે કાનની સહાયતાની જરૂર નથી. જ્ઞાનને પરની સહાયની જરૂર તો પરાધીન થઈ જાય જ્ઞાન. તો મોતિયો આવે તો જાણી નહીં શકે. ભાઈ એને દ્રવ્ય ઇન્દ્રિયની સહાયની મદદની જરૂર નથી. કેમ કે એ શુદ્ધ આત્માને લક્ષ્ય પ્રગટ થયેલું હતું જ્ઞાન. એ વધતું વધતું કેવળ જ્ઞાન થઈ જાય તો ત્યારે તે લોકાલોકને પરની સહાય વિના જાણે છે. એને પરની મદદની જરૂર નથી કે ભાઈ અંધારું છે માટે જણાતું નથી, લાઈટ કરો તો જણાય. એ તો જ્ઞાન પરાધીન થઈ ગયું. એને પરની અપેક્ષા નથી. એમ લોકાલોકને સાક્ષાત કરે છે, પ્રત્યક્ષ આવે છે. ભાવા આવો જ્ઞાન સ્વરૂપ આત્મા છે કે આ હા, એક વચન ઉપર વાક્ય ઉપર જો ધ્યાન ખેંચાય તો એનું કામ થઈ જાય. બેડો પાર છે. શું કહ્યું કે આવો જ્ઞાન સ્વરૂપ આત્મા છે એટલે રાગવાળો ને ક્રોધવાળો આત્મા એ પોતાની હિન્દી સમજણ અજ્ઞાન માન્યતા જ્ઞાનીના યોગમાં આવતા એને એક બાજુ રાખવી જોઈએ. કંઈક નવી વાત સમજાવે છે કે એના ધ્યાનમાં લેવી જોઈએ. ધ્યાનમાં તો લે, પ્રયોગ પછી કરે. પણ આ શું કહેવા માંગે છે કે બધા આત્માનું સ્વરૂપ જ્ઞાનમય છે. કોઈ આત્મા રાગમય કે ક્રોધમય નથી. સ્વભાવની મુખ્યતાથી વિચાર ઉપાડવો જોઈએ. આવું જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે પરદ્રવ્ય તથા પરદ્રવ્ય પરભાવોના કરતા પણારૂપ અજ્ઞાનને દૂર કરીને અનાદી કાળથી એમ માનતો હતો કે પરદ્રવ્યનું હું કરી શકું છું, બીજાને સુખી દુઃખી કરી શકું છું. એવી માન્યતા મીઠા અને રાગાદી એનો હું કરતા છું એવી પરભાવ પ્રત્યે કરતાપણાની જે માન્યતા એ અજ્ઞાન છે. અજ્ઞાનનું મોજું કરતા બુદ્ધિ છે. કરતા બુદ્ધિ એ જ અજ્ઞાન છે. અને અજ્ઞાનથી જીવો ચાર ગતિમાં રહે છે, દુઃખને ભોગવે છે. અને જ્યારે એ કરતા બુદ્ધિ છૂટી જાય છે અને સાક્ષાત જ્ઞાતા થઈને જ્ઞાન રૂપે પ્રણમે છે અને જ્ઞાન જ એનું કર્મ બને છે ત્યારે એને આનંદનો અનુભવ આવે છે. અને એ પોતાના આત્માની અંતર એકાગ્ર ધ્યાનથી વિશેષ વિશેષ એકાગ્રથીને જાણતા એને પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. પૂર્ણ આનંદની પ્રાપ્તિ સાથે થાય છે. પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને કર્તાપણારૂપ અજ્ઞાન અજ્ઞાનનું મૂળનું કર્તાપણું. બહુ હું હોશિયાર છું, ડાયો છું, હું સમાજના ને દેશના ને કામ કરી શકું છું અથવા હું પાપને છોડીને પુણ્યને કરી શકું છું એમ કરતા કર્મની પ્રવૃત્તિ પરદ્રવ્ય અને પરભાવની સાથે એના અધિકારની હતી કે જ્ઞાનીના યોગે અને પોતાની યોગ્યતાથી એ અજ્ઞાન ટાણી જાય છે. પોતાની યોગ્યતા અને જ્ઞાનીનો યોગ એવો કાળ એને આવે છે. જ્યારે અનુભવનો કાળ આવે છે, સત્ય રીતે પ્રણમાનો કાળ આવે છે ત્યારે સત્ય શ્રવણ કરનારા જ્ઞાનીનો યોગ પણ એને થાય છે. અને એ યોગે એ સાચું સ્વરૂપ સમજે છે, સાંભળે છે, સમજે છે, ધારણા માંગે છે અને પ્રયોગ કરીને અનુભવ કરે છે. ત્યારે આવું કરતા કર્મની બુદ્ધિ અનાધિકારની હતી એ કહી જાય. કરતા કર્મ પણારૂપ અજ્ઞાનને દૂર કરીએ. અજ્ઞાનનું લક્ષણ માંડ્યું કે સંસ્કૃત ના આવડે માટે અજ્ઞાન, માગધી ના આવડે માટે અજ્ઞાન, ઇંગ્લિશ ના આવડે માટે અજ્ઞાન, હિન્દી ના આવડે માટે અજ્ઞાન, ગુજરાતી કાગળ લખતા ના આવડે માટે અજ્ઞાન. અમારા બહેનોને કેટલાકને મોટી ઉંમર અને ન લખતા આવડે એ અજ્ઞાન નથી. અજ્ઞાનનું લક્ષણ બાંધવું કે પોતાનો આત્મા ચૈતન્ય મૂર્તિ છે, જ્ઞાન મૂર્તિ એ કરતા અને રાજાદી અને પરદ્રવીની ક્રિયા એ મારું કર્મ, એવું જે માનવું અને એમ મિથ્યા જાણવું એનું નામ અજ્ઞાન છે. એ આત્માનું ભાન થતા એ જ્ઞાન ટળી જાય. અજ્ઞાનને દૂર કરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. જેવો જ્ઞાતા સ્વભાવી ભગવાન આત્મા છે, તેવો એ આત્મા એની દ્રષ્ટિમાં એના જ્ઞાનમાં એ આવે છે કે હું આવો જ છું, હું જગતનો વિશ્વનો સાક્ષી છું, પણ કરતા નથી. હું રાજાદી આવે એનો જાણનાર છું, પણ રાજાદીનો કરનાર નથી. હું તો જ્ઞાનનો કરનાર છે. કે જેને જ્ઞાન કર્મ થાય છે તેને રાજકર્મ ન થાય, અને જેને રાજકર્મ બને છે એને જ્ઞાન કર્મ બનતો નથી. સમજાય એવી વાત છે. ગુરુદેવ કહે છે કે સમજાય એવી વાત છે. કુલકુંડ આચાર્ય ભગવાનનું શાસ્ત્ર લખ્યું કે એને લખતી વખતે એમ હતું કે આ હું લખું છું પણ કોઈ સમજશે જ નહીં, એમ હોય તો બી આ જે હું લખું છું એને સમજનારા જરૂર જરૂર પાકશે, પાકશે ને
પાકશે
પાકશે. અને સંતો કહે છે કે અમે આ દેહને નથી સંભળાવતા, દેહ તો જડ છે, દેહ તો જડથી આ કર્મ છે એને નથી સંભળાવતા. અને જે સાંભળવાનો રાગ થાય છે એને અમે નથી સંભળાવતા, અમે જ્ઞાન સ્વરૂપી આત્મા છે એને સંભળાવીએ છીએ. અને એને સમજવાની વર્તમાન જ્ઞાનનો ઉઘાડ પણ પ્રગટ થઈ ગયો છે. અમે હિતેન્દ્રી દેવની ત્રણની નથી સમજાવતા, કેમ કે એનામાં જ્ઞાન બિડાઈ ગયું છે. અને સંગની પ્રતિન્દ્રિય મનુષ્ય છે એનામાં જ્ઞાનનો ઉઘાડ વિકાસ થયેલો છે. કે અમે કહેશું એ વાત જરૂર સમજશે. લખનારને વિશ્વાસ છે, વિશ્વાસ પૂર્વક શાસ્ત્ર લખ્યું ને. અને સાંભળનાર મને વિશ્વાસ, લખનારને વિશ્વાસ છે કે અમે જે કહેશું એ તને સમજાશે. અને સાંભળનાર કે ના ભરકે છે, નિશ્ચયની વાત જાણી છોડી દઈએ. ભાઈ આ વાત સાંભળવા જેવી છે, નિશ્ચયની વાત સાંભળવા જેવી છે, નિશ્ચયની વાત પૂછવા જેવી છે, અને નિશ્ચયનો જ અનુભવ કરવા યોગ્ય. વેપારને તો વૈગો ફળ તો તે જોઈ લીધું, ચાર ગતિમાં મોક્ષ તારો થયો નહીં. હવે તો તું વિચાર કે જે નથી વાત સાંભળી એ આ ભાવમાં મારે સાંભળવી, ભલે ઓછી સમજાય આજ કાલ વધારે સમજાય. લખતા લખતા લયો થાય અને ચાલતા ચાલતા ગાવ કપાય, એમ આપણી જુદી જેની ભાષા છે ને. ચાલે તો કઈક રસ્તો કપાય, પણ ના 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 આ ગામ બહુ છતું છે, બહુ છતું છે, આ ગામ ક્યારે આવશે? અરે હાલવા મહિની હમણાં આવી જશે. પછી બે ગામ સારું દેખાય, સામો દેખાય, તારા પગ ઉપર છે. જયારે ગામ ઝાંખું ઝાંખું છતું દેખાય ને ત્યારે ફાસેલો માણસ હોય ને આમ કે કહો આ તો ગામ આવી ગયું, એટલે પગ એટલે ઉપર છે. એમ નિશ્ચયની વાત તમે કદાચ આજે સાંભળવી કઠણ પડે, સમજવી તો ગભરાય ને, સમજવાની તારામાં શક્તિ. અને એ થોડું સમજાશે તો તને ઉત્સાહ આવશે, ઓહો કાલનું તું સમજાશે, આજે મને સમજાવવા લઈ ગયું. તો જેમ ઓલો ગામ ખેતું હોય ને પગ ઉપડે જોતા, એમ આ સમજણ થતા એને આત્મા નજીક આવશે તો એની ગતિ અંદરમાં વધીને અનુભવ. નકારની વાત આ છે નહીં. પોતાના ઘરમાં જવું, પોતાના ઘરમાં જવા માટે ન્યાય કરીને સર એમ કોઈ પૂછે? માલિક પોતાના ઘરમાં જાય તો પૂછાય કેમ કે આ મકાનનો માલિક હું છું અને એમાં મારે જવું છે, પ્રવેશ કરવું છે, પૂછવાની જરૂર. એમ પોતાનો આત્મા ચૈતન્ય ઘર ત્યાં, એમાં અંદરમાં પરિણતિને પ્રવેશ કરવા માટે ભગવાન આત્માની રજા લેવાની જરૂર છે નથી. ભગવાન આત્મા તો પરિણામને બોલાવે છે, આવો આવો આ પદ તમારું છે, આ પદ તમારું છે, તમે અહીંયા નિવાસ કરો, અહીંયા નિવાસ કરો. આ રાજાદીને આ પર પદાર્થ છે, તમારું પદ નથી, અપદ છે, અપદ છે, એમાં તમને અશાંતિ થશે. આત્મા તો પુકાર કરીને પરિણતિને અંદર બોલાવે છે, પુકાર કરે છે, આવો રે આવો આ પદ તમારું જે આત્મા બોલાવે છે જ્ઞાનીઓ વ્યવહારથી બોલાવે છે, તેથી તો અંદરનો જે આત્મા છે ભગવાન એ પરિણતિને બોલાવે છે. આવો રે આવો, આ પદ અહીંયા તમારે અહીંયા તમને શાંતિ મળશે, બાકી પરિણામ ચારે બાજુ ગમે ત્યાં રખડે, પાંચ ઇન્દ્રિયના વિષયમાં ભટકે એને ક્યાંય શાંતિ મળશે. હવે મૂળ ગાથા એને મથાવ. હવે જ્યાં સુધી આ જીવ આશ્રવના અને આત્માના એટલે વર્તમાન રાગાદી વિકારી ભાવના અને શુદ્ધ ચિદાનંદ આત્માના જ્ઞાયક ભાવના વિશેષને એટલે તફાવતને એટલે કે આશ્રમનું લક્ષણ દુઃખરૂપ છે અને ભગવાન આત્માનું લક્ષણ સુખરૂપ છે. આ આશ્રમનું લક્ષણ જળ છે અને આત્માનું લક્ષણ ચૈતન્ય છે. ઓમ એનો બે વચ્ચે તફાવત છે, બે લક્ષણ ભેદે ભેદ છે, બે વસ્તુ એક નથી. એક માની બેઠો છે પણ વસ્તુ બે ભિન્ન છે. આશ્રવ અને આત્મા બે ચીજ જુદી છે. આશ્રવ તે આત્મા નથી, આત્મા તે આશ્રવ નથી. આત્મામાં રાગાદીની નાસ્તી છે, એવી અસ્થિરૂપ આત્મા છે. બે આંગળી છે ને, તો આ આંગળીનું અસ્તિત્વ સ્થિત ક્યારે થાય કે આ આંગળીમાં આ આંગળીનો અભાવ છે તો એક આંગળીનું અસ્તિત્વ સ્થિત થાય. આ પોતાપણે પણ છે, આનાપણે પણ છે, આનાપણે પણ છે, આનાપણે પણ છે, તો એક આંગળીનું અસ્તિત્વ સ્થિત થતું નથી. એમાં ભગવાન આત્માનું અસ્તિત્વ સ્થિત ક્યારે થાય કે આત્મા આત્મા રૂપે છે, જ્ઞાનમય છે અને રાગમય નથી. રાગનો આત્મામાં ત્રણેકાળ અભાવ છે. કેવી રીતે અભાવ છે કે જેવી રીતે આ પદાર્થનો આત્મામાં અભાવ છે ને, આ એવી રીતે રાગાદીનો ભગવાન મારા આત્મામાં ત્રણેકાળ અભાવ છે. એવું જોર આવ્યા વિના અંતરમાં દ્રષ્ટિ છે. કઠણ પડે પણ અમૃતજી એ વાત કોગડી તો સાંભળવી પડશે ને, તો કોગડી સાંભળવી પડે તો અત્યારે અહીંયા મંદિરની શિલાન્યાસ વિધિનો કાળ પાક્યો ત્યારે સાંભળવામાં શું આવતો ખરું કરોડ
બરાબર.
શું પોતાના હિતની વાત, નફાની વાત કોઈ આ વાત કરે વેપારી આવીને નફાની વાત કે ભાઈ આ વેપાર જો આજથી ચોરી કરીએ તો રોજના 10,000 રૂપિયા મળે અને કાલથી જો શરૂ કરશો તો 5,000 મળે. અરે આજથી શું હમણાં શીખો, જલ્દી ચાલો. 10,000 રૂપિયાનો વેપાર આજથી શરૂ કરીએ તો 10,000 મળે પર ડે, અને જો આજનો દિવસ લો અને કાલથી શરૂ કરશો તો પર ડે 5,000 મળશે. તો વેપારીનો દીકરો કાલ ઉપર રાખે કોઈ રાખે? તો એવી રીતે આ અમૃતજી વાત ગુરુદેવ નો ભેટો આપણને થયો, અમૃત સમાન વાત ભગવાન આત્માની સંભળાવેલ છે અને એને કાલ ઉપર છોડવું એ છોડવા જેવી નથી. કેમ કે આયુષ ક્યારે પૂરું થાય છે? 25 વર્ષના, 30 વર્ષના, 40 વર્ષના, 50 વર્ષની વયના હાથ થઈ ત્યાં ચડાય આપવામાં આપે. આપણે કઈ ઉંમર પટો લઈને આવ્યા નથી, કોઈ 40, કોઈ 50, હાઈ 70, 80 વધારે વધારે તો ચાલી જવાનું છે. તો જ્ઞાન લઈને જવું છે કે મમતા લઈને જવું છે? ભૂતકાળમાં મમતા લઈને આવ્યો ભલે આવ્યો, પણ હવે જવું છે તો મમતા લઈને જવું છે કે જ્ઞાન લઈને જવું છે એ નક્કી કરવું પડશે. હો એ નક્કી કર્યા વિના પુરુષાર્થ નહીં ઉપડે. બીજો પરમાણુ તો લઈ જવાતા, 50% લઈ જવાતા હોય તો ડ્રાફ્ટ કઢાવી લે અને પરભવમાં એની ચૂકવણી થાય, પણ એ તો બનતું. હવે તારે કાં તો તું મમતા લઈને જા અને નિર્મમત્વ જ્ઞાન લઈને જા, આ બે લઈ જઈ શકાય છે. આ મનુષ્ય પર્યાયમાં આયુષ પૂરું થશે ત્યારે બે માંથી એક લઈ જવાશે, બે સાથે નહીં લઈ જવાય. બે માંથી જયારે જ્ઞાન પ્રગટ કરીને જ્ઞાન સાથે લઈ જવાનું છે ત્યારે મમતા નો અહીંયા ત્યાગ થઈ જાય છે. મમતાનો ત્યાગ છે, મમતા છોડીને જ્ઞાન લઈને જાય છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, અથવા એ જ્ઞાન ચેતનાને છોડે છે. જ્ઞાનને જો છોડે છે તો આરે મમતા લઈને જશે, તો મમતા લઈને જશે તો એ દુઃખ દુઃખને સહન નહીં થાય. દુઃખ ચોપાટીના બંગલામાં રહેતો હોય ને આવી પૂરું થાય, સીધો દરિયામાં માછલા પડે જ ને. ત્યાં ક્યાં એની માટી બાદ છે કે નોકર કે ચાકર કે ટેલિફોન કે આ દૂધના ગ્લાસ ને કેસે જાય, ક્યાં ત્યાં મળવાના છે. હે, એને એર કન્ડિશન મળવાનું છે. તો કાં ભાઈ તો જ્ઞાન લઈને જા અને કાં તો અજ્ઞાન લઈને જા. બે માંથી એક લઈ જવાશે, બે સાથે નહીં આવે. તો મારે આ ભાવમાં આત્માનું જ્ઞાન લઈ લીધું. શાસ્ત્ર નું જ્ઞાન નું જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે, તે આનંદદાયક છે. એ લઈને મારે જવું છે તો એ જ્ઞાન કેમ પ્રગટ થાય એનો માર્ગ અને કળાની વિધિ તે જ્ઞાનીએ બતાવે. એમાં એકા કરતા કરે અધિકાર છે. એમાં અજ્ઞાન કેમ કળે અને જ્ઞાન કેમ પ્રગટ થાય એની વિધિ આમાં આબે ખૂબ લખી છે. આશ્રવના અને આત્માના વિશેષને તફાવતને એટલે બેના લક્ષણ જુદા છે. બેના આત્મામાં રાગ નથી, રાગમાં આત્મા નથી, કેમ કે બેના લક્ષણ ભિન્ન છે. તને એક લાગે છે પણ અમને એક લાગતા નથી. અજ્ઞાનીને લાગે એવું જ્ઞાની ન લાગે. કમળો જેને કહો એને કપડું પીળું લાગે, અને જેને કમળો નથી આંખમાં ચોખ્ખી આંખ છે એને કપડું પીળું લાગે. તો બેમાં સાચો કહો, બે હાચા એમાં કમળાના રોગ વધી ગયા. એક માણસ બીજો ત્રીજો આવ્યો, ઓલો પૂછવા મળ્યો કે ભાઈ જો આમાં કપડું પીળું મને લાગે છે. તને કેવું લાગે? મને પીળું લાગે. ઓલો રોગી આવ્યો બીજો, તો ત્રીજો આવ્યો, તને કેવું લાગે કે પીળું? ઓલો એક ને ઓલો આને જ થઈ ગયા. આ ડગતો નથી. આંખ જેની દ્રષ્ટિ લેબો થઈ ગઈ છે એને કપડું સફેદ સફેદ ને સફેદ લાગે છે. એમ જ્ઞાનીઓને આત્માનું કર્મ જ્ઞાન જ ભાસે છે, રાગાદીઓનું કર્મ ભાસતું નથી. અજ્ઞાન જાયા પછી એ રાગનું કર્મ બનતું નથી, પણ રાગજ્ઞાનનું જ્ઞાન થઈ જાય. આત્માના આશ્રવના અને આત્માના વિશેષને તફાવતને જાણે નહીં. જેમ છે એમ બેનો તફાવત જુદા, પણ લક્ષણ ભેદે ભેદ અને પ્રદેશ ભેદે ભેદ એમ જાણે નહીં. ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો. આત્માને આશ્રવ એક માને છે ત્યાં સુધી અજ્ઞાની રહ્યો થકો. આશ્રવોમાં પોતે લીન થતો એ રાગાદીમાં એ આત્મા તન્મય થઈ જાય છે, સદાકાર રૂપી થાય છે. કે જે આ ક્રોધમાન માયા લોભના ભાવ ઉત્પન્ન થયા, હરખ શોકની લાગણીના જે ભાવ ઉત્પન્ન થયા તે જો છું, એનાથી જુદો હું આત્મા છું એમ એને ભાનમાં આવતું નથી. એકાકાર થઈ જાય છે, એમાં લવલીન થઈ જાય છે. પરિણતિમાં પ્રગટ થયેલ રાગાદીની પરિણતિમાં એકાકાર થાય છે, આત્માને ચૂકી જાય છે. તો અજ્ઞાની હોય શકો આશ્રવમાં પોતે લીન થતો, આત્મામાં લીન નથી. તો લીન તો ક્યાંક રહેશે, ક્યાંક લીનતા તો થશે. કાં તો આત્મામાં લીન થાય પરિણતિ, અને કાં ઉપયોગ રાગમાં લીન થાય. તો રાગમાં લીન થયો થકો કર્મનો બંધ કરે છે એમ ગાથામાં કહે છે. એને નવા જેને આશ્રવ હોય એને નવા કર્મનું આવાગમન થઈને કર્મનો બંધ થાય છે. હા, લખી લે પ્રશ્ન લખી લો. કેમ કે આમાં આવવાનું છે, આમાં વિશેષ એક શબ્દ કહ્યો, પછી વિશેષ અને ભેદ બે શબ્દ જુદા પ્રયોગ કરે છે. લાખાની ટીકામાં વિશેષ એટલે લક્ષણ ભેદે ભેદ, અને ભેદ એટલે જુદાપણ છે. રાગનું આત્માથી જુદાપણ છે. અજ્ઞાનથી એક લાગે છે, અજ્ઞાનથી એક લાગે છે, પણ જ્ઞાન પ્રગટ થતા એ ભેદ પાસે. જ્યારે હમણાં વિશે આવશે ને ત્યારે થોડી જેમ ચોખ્ખો આમાં કરશે. એ આમાં શબ્દ વિશેષ આવ્યો. પછી ટીકાકાર વિશેષ ને ભેદ એમ બે વાત કરી. આશરોમાં પોતે લીન થયો થકો કર્મનો બંધ કરે છે. જાવણ વેદી વિશેષ સંતરમ તું આદા સમાન દોણહંપી પ્રણાણી તાવદુષો કોહાદુષો વત્ત દે જીવો કોહાદુષુ વત્ત તસ તસ કમસ સંચવો હોદી જીવસેવમ બંધો ભણીદો ખલ્લુ સવદિન. આ સર્વજ્ઞ ભગવાને આ વાત કહી. આચાર્ય ભગવાન શું કહે છે કે અમે કહીએ છીએ એમ નહીં, પણ સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવાદિ દેવ ભગવાન મહાવીરને 24 તીર્થંકરોએ કહેલી વાત હું કહું છું એમ કે છે. આત્મા અને આ સર્વતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, જે ભેદ શબ્દ આવ્યો ભેદ, ભેદ એટલે જુદાપણું છે. આત્માને આ સ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની, જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. સૌ સર્વદર્શી કહ્યા બધા કેવળી પરમાત્માઓને તીર્થંકર પરમાત્માઓ આ પ્રકારે કહે. પણ તમે જાણી લીધું તીર્થંકરનો યોગ તો તમે નથી, તમે શેના આધારે કહે છો કે બધા કેવળીને તીર્થંકરો આમ કહે છે? હા ભાઈ, તમને આત્માનો અનુભવ થયો છે. એણે આત્મા જાણ્યો, તેણે સર્વ જાણ્યું. કેવળીના હૃદયને જ્ઞાની જાણી લે છે, એને કેવળીને પૂછવું પડતું નથી. આ જાતનો અભ્યાસ જ નથી. જુદાઈ જે ભેદ જ્ઞાનનો મંત્ર જ નથી. ભેદ જ્ઞાન એટલે આત્મા ભિન્ન અને રાગ ભિન્ન છે એવા જગતના જીવો સાંભળી નથી. એટલે સાંભળતા અનેક પ્રકારના તર્કને વિતર્ક ઉઠે છે. સમજવા માટે તર્ક ઉઠવો એ એક વાત છે, અને કુતર્ક ઉઠે એ બીજી વાત છે. સમજવા માટે જરૂર તર્ક ઉઠાવો જોઈએ તો સમાધાન. હા, કરતા કર્મ પિતા એ કુંકુંડ આચાર્ય ભગવાનની અપૂર્વ દેવ છે. કોઈ પણ શાસ્ત્રોમાં, બીજા શાસ્ત્રોમાં તો હોઈ શકે નહીં, પણ દિગંબર શાસ્ત્રોમાં પણ બીજા કોઈ શાસ્ત્રોમાં આવો સ્પેશિયલ અધિકાર નથી. એક સમયસાર શાસ્ત્ર જે નવ તત્વનું શાસ્ત્ર છે, જે સમ્યક દર્શનનું નિમિત્તકાર નવ તત્વ છે. સમ્યક દર્શન થવામાં નવ તત્વો નિમિત્ત છે. તત્વા સધાનમ સમ્યક દર્શનમ તો કહે છે કે જીવ હજી આશ્રય બંધ સંવન વિરા મોક્ષ તત્વમ એ સમ્યક દર્શનનું કારણ છે. એનું સિદ્ધાંત એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. તો આ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે આમાં નવ તત્વોનું વર્ણન કરવામાં આવ્યું છે. છતાં પણ એ નવ તત્વો ભિન્ન ભિન્નપણે સમજવા માટે એક કરતા કર્મ અધિકાર સ્પેશિયલ મૂકવામાં આવ્યો છે. કરતા કર્મ અધિકાર આખા જગતમાં કોઈ શાસ્ત્રોમાં સળંગ પણ આવો છે, સૂચો થવાયો ક્યાંક હોય, પણ સળંગ કરતા કર્મની વાત અમાળ કરી છે. એમાં એને જ્યારે આ કરતા કર્મ અધિકાર લખો ત્યારે દેશની અંદર ભારતમાં ભગવાન મહાવીર પછી 500 વર્ષે એ કુંકુંડાચાર્ય ભગવાન સંવંત 1985 સાલમાં થયા, ત્યારે જગતમાં અજ્ઞાન અંધકાર બહુ ફેલાઈ ગયો. એમાં કરતાપણાની માન્યતાવાળા બે પ્રકારના જીવો એની નજરમાં આવ્યા. એક તો ઈશ્વરને કરતા માને છે, જીવો ઈશ્વરના કરતાવાદી, કે ઈશ્વર બધાને સુખી દુઃખી કરે, બધાને સુવાડે જગાડે, મારે જીવાડે બધું ઈશ્વર કરે, ઈશ્વરના કરતા વિના એક પાંદડું પણ હલે, ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું હલે નહીં. હવે ઈશ્વરને ઈચ્છા, બીજાને સુખી કરી દુઃખી કરવાની ઈચ્છા હોય એ ઈશ્વર હોય કહેવાય, એ પરમાત્મા કહેવાય. જેની દશામાં ઈચ્છા ઉત્પન્ન થાય રાગ, એ તો સંસારી જીવ છે. ઈશ્વરને ઈચ્છા, એને ઈચ્છાનો તો નાશ કર્યો છે, એની ઈચ્છાને તો ચાવી છે, પણ અનિચ્છક ભાવ પ્રગટ વિતરાગ થયા છે. એની ઈચ્છા ન હોય એટલે એક તો ઈશ્વરના કરતાવાદી, એનું જોર બહુ વધ્યું, અને બીજા એક કરતાવાદી, બીજા એક કરતાવાદી અજ્ઞાની, કે કર્મના ઉદયથી જીવ સુખી દુઃખી થાય છે. એક માને છે કે ઈશ્વર સુખી દુઃખી કરે, અને બીજા જીવો એમ માને કે કર્મના વેદની કર્મના ઉદયથી અસાતા વેદની કર્મનો બહુ આકરો ઉદય આવે ને તો જીવ દુઃખને ભોગવે એમ નથી. કર્મ બીજો પદાર્થ છે, આત્મા બીજો પદાર્થ. એક પદાર્થ ને બીજા પદાર્થ વચ્ચે કરતા કર્મ પણાનો અનાદિ અનંત અભાવ
બરાબર.
જેમ કે તત્ સ્વરૂપમાં વ્યાપી વ્યાપક હોય માટે ત્યાં કરતા કર્મ પણ સંભવે, પણ જ્યાં અતત સ્વરૂપ હોય, બે પદાર્થ ભિન્ન હોય, એ બે પદાર્થ વચ્ચે કરતા કર્મ સંબંધણ કાળમાં હોય શકે
જ નહીં બરાબર.
એટલે એક જીવો એવા નીકળ્યા કે કર્મના ઉદયથી જીવ સુખ દુઃખને ભોગવે છે. કર્મ ભિન્ન પદાર્થ, કર્મ લઈ જાય ગતિમાં, કર્મ ખેંચી જાય, કર્મ નરકમાં લઈ જાય ને કર્મ સ્વર્ગમાં લઈ જાય ને કર્મ મોક્ષમાં લઈ જાય એમ છે નહીં. જ્યારે કેમ છે કે પર પદાર્થની હારે કરતા કર્મ સંબંધ નથી, તો કેમ છે કે આત્મા ને માત્ર અજ્ઞાન ભાવે કરતા કર્મ સંબંધ રાગની સાથે છે, અને જ્ઞાન થતાં એનો કરતા કર્મ સંબંધ જ્ઞાનની સાથે છે. અજ્ઞાનથી તે દુઃખી થાય છે, અને જ્ઞાનથી સુખી થાય છે. પોતાના ભાવથી પોતે સુખ દુઃખ ભોગવે છે, બીજો એને કોઈ દુઃખી સુખી કરી શકે એ વાત અશક્ય છે. ત્યાં સુધી કહ્યું કે હે ભવ્યાત્મા, જેમ ઈશ્વરને કરતા માનસ તું, બીજા લોકો લોકિકજનો એમ તું આ જૈન દર્શનમાં આવીને તું આત્માને કરતા માનતો હો, કર્મનો કે નો કર્મનો કે રાગનો, તો તું બે સરખા કે અજ્ઞાની છે. અને આગળ આવશે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા છે એમ જે માને છે એ સર્વજ્ઞ ભગવાનના મતથી બહાર.
બરાબર બરાબર.
એને અજૈન કયો, આ ભાષા હું બોલી શકું છું ને આંગળી ઊંચી નીચી કરી શકું છું અને શાસ્ત્રના પાના ઊંચા નીચા કરી શકું છું એમ જે માનનારા છે તે સર્વજ્ઞ ધીરેન્દ્ર ભગવાનના મતથી બાય અજૈન છે. પોતાને ન બેસતી હોય તો જ્યારે નવી વાત આવે ત્યારે એને લક્ષમાં રાખીને બેસાડવાનો પ્રયત્ન કરવો. પ્રથમ ભલે ન બેસે તો આકરી લાગે, પણ જ્યારે સંતો ફરમાવે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, તો બીજો આત્મા કે બીજા દેવ દેવલી તને શું લાભ કરશે, શું એને પગે લાગે, એ કોઈ તને આશીર્વાદ આપીને કોઈ તને સાપ આપે નહીં. પોતાના ભાવથી પોતે સુખી દુઃખી થાય છે, પોતાના અજ્ઞાન ભાવથી પોતે ચાર ગતિમાં રખડે છે. એટલો સ્વયંભૂ, એકલો પોતે પરથી નિર્પેક્ષ પોતાના અજ્ઞાનથી ચાર ગતિમાં રખડે છે, અને એ અજ્ઞાન દૂર કરીને જ્ઞાન પ્રગટ કરીને આત્મા કાળમાં મુક્તિને પામે. સુખમાય એકલો ને દુઃખમાય એકલો, પર દ્રવ્ય કોઈ એને સુખી દુઃખી કરી શકતો. મને આને બહુ નુકસાન કર્યું, હા બહુ ટકા ખોટી વાત છે. એને કોઈ ભાઈ નુકસાન કરનાર નથી. જીવો અજ્ઞાનથી દુઃખને ભોગવે છે એકલો સંસારમાં, અને જીવ એકલો મોક્ષમાં એ જ્ઞાનથી સુખને પામે છે, અજ્ઞાનથી દુઃખ ને જ્ઞાનથી સુખ. આટલી વાત અંદરમાં રહેલી છે, બાકી બધી વાત આ મિથ્યા દ્રષ્ટિ કલ્પનાઓ બધી છે. જેમાં આત્મા મહા સિદ્ધાંતિક શાસ્ત્ર છે, સિદ્ધાંત ખ્યાલમાં આવે તો રહસ્યની ખ્યાલમાં આવી જાય. જેમાં આત્મા જેમને તાદાત્મસિક સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ એટલે તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ એટલે જુદા પણ નહીં દેખતો થતો. શું કહે છે કે પાણી શીતળ પાણીને અને શીતળ એની અવસ્થા રહે એને તાદાત્મ સંબંધ છે. તાદાત્મ સંબંધ એટલે ચાયો તળે નહીં, એને તદાકાર તાદાત્મ સંબંધ કહેવામાં આવે છે. ગો અને ગળપણ એને તાદાત્મ સંબંધ કહેવામાં આવે છે. ખાંડ અને ગળપણ એને તાદાત્મ સંબંધ કહેવામાં આવે છે. આત્માને આત્માનું જ્ઞાન, આત્માને આત્માનું જ્ઞાન, હો શાસ્ત્રનું જ્ઞાન નહીં, ઇન્દ્રિય જ્ઞાન નહીં, આત્માનું જ્ઞાન અને આત્મા એ બે વચ્ચે તાદાત્મ સંબંધ છે. ચાલો તળે નહીં, એનું વિશેષ નામ જુદા લક્ષણ નથી. જે આત્માનું લક્ષણ છે તે જ્ઞાનનું લક્ષણ છે, અને જે જ્ઞાનનું લક્ષણ ચૈતન્ય છે તે જ આત્માનું લક્ષણ છે. લક્ષણ ભેદે ભેદ નથી, અને જુદા પણ પ્રદેશ ભેદે ભેદ પણ નથી, એક જ પ્રદેશ છે. આત્માના અને આત્માના જ્ઞાનના ના એક જ પ્રદેશ, એક જ ક્ષેત્ર છે. એક ક્ષેત્રે બે ભાવ રહેલા છે, દ્રવ્ય અને પર્યાય નું ક્ષેત્ર જુનું. કેમ કે જે લક્ષણ આત્માનું છે તે જ લક્ષણ જ્ઞાનનું છે. એટલે જ્ઞાન અને આત્માને તાદાત્મ્યપણ હોવાથી, તદાકારપણ હોવાથી એ એક જ સત્તા છે, એની એક જ પ્રવેશ છે, એક જ ભૂમિમાં એ ભાવ રહેલા છે. તો તાદાત્મ્ય સંબંધ એ વિશેષ નહીં હોવાથી, તેમનો ભેદ જુદા પણ નહીં દેખતો હોવાથી, આત્મા ભિન્ન અને જ્ઞાન ભિન્ન એમ દેખાતું નથી, પણ આત્મા ભિન્ન રાગ ભિન્ન એમ તો દેખાય છે. સર્વજ્ઞ ભગવાનના આગમમાં પણ વાત છે, આગમનું વચન પણ છે, અને જ્ઞાનીઓને પણ અનુભવીઓને પણ એ આત્માથી રાગ જુદો દેખાય છે. આ જ્ઞાની શું ને અજ્ઞાની શું એનો જ હજી વિચાર એને ઉગતો નથી, એટલે આગળ વધી શકતો નથી. અભિપ્રાયમાં મોટો આંતરો છે, અભિપ્રાયમાં મોટો આંતરો છે. એક આત્મા અજ્ઞાની આત્માને રાગને એકત્વપણે માને છે, અને જ્ઞાનીઓ અનુભવથી એ રાગને ભિન્નપણે અનુભવે છે, અનુભવે છે એટલે જાણે છે. અને જે પ્રગટ થયેલું જ્ઞાન એ આત્માથી અનન્ય છે, તાદાત્મ છે એમ જાણે છે. એનો તફાવત એટલે લક્ષણ ભેદ નથી, અને ભેદ એટલે પ્રદેશ ભેદ પણ. જે ક્ષેત્રમાં આત્મા છે તે ક્ષેત્રમાં જ્ઞાન રહેલું છે. જે ક્ષેત્રમાં દીવો છે અને એનો પ્રકાશ છે એનું એક જ ક્ષેત્ર છે, એનું બે ક્ષેત્ર નથી. એટલે પ્રકાશ અને દીવાનો તાદાત્મ સંબંધ છે, બે માંથી એકને કાવો જોઈ પ્રકાશ ને કાઢી નાખો તો દીવો રહેશે. આ વાત અપૂરી હશે, શાંતિથી ફિરતથી સાંભળવા જેવી છે. પછી બેસાડવું એના શીખવાથી વાત એ પણ એટલું મારે અહીંયા માયરી દીધો કહેવા એ છે કે આ વાત નો નકાર કરતો ન બેસે તો બેસાડવાનો પ્રયત્ન કરજો. અને એમાં બે મિત્રો હોય અને એમાં એક મિત્રને બેસે ને એક મિત્રને ન બેસે તો હું શંકા કરું છું. તને બેઠી છે એ વાતમાં શંકા કરીશ. માં બે ભાગીદારમાં એક ભાગીદારને બેસે ને એટલે ન બેસે, તો આજ એને નથી બેસતી તો કાલ એને બેસશે એમ જાણીને તું એના પ્રત્યે મધ્યસ્થ રહેજે. જેને વાત ન બેસે ભાગીદાર ને કે ભાઈ ને કે મિત્ર ને તો એના પ્રત્યે શું દ્વેષ કરિશ્મા, એના ઉપર બળાત્કાર કરિશ્મા. એ સમજવાનો સ્વામી થઈને આવે તો તારી પાસે જેટલું જ્ઞાન હોય એ તે કઈ સમજાવજે. પણ આમ જ છે અને તું પણ આમ માન, એના ઉપર બળાત્કાર કરિશ્મા, એને ન બેસે તો એના પ્રત્યે દ્વેષ કરિશ્મા. ભાઈ આ તો વિકરાગ માર્ગ છે ને, આ કઈ રાગદેશ નો માર્ગ નથી. કેમ કે જીવ માત્ર સ્વતંત્ર છે, એકને બેસે ને બીજાને ન બેસે. તો એકને આજ બેસે તો બીજાને કાલ બેસશે, એટલું રાખજે. કે આજે તને નથી સમજાતું તો પ્રયત્ન કરજે તો કાલ તને જરૂર બેસશે. માટે કહે છે કે આ આત્મા ને જ્ઞાન એ બે નો તફાવત છે, જુદા પણ નથી, એકાકાર છે, એક જ વસ્તુ છે. પ્રકાશ ને દીવો જેને એક છે, પ્રકાશ ને દીવો એ બે ને પૃથક કરો, લેબોરેટરીમાં મોકલી દો. સાહેબ અમારે તો આજે દીવો અને પ્રકાશ એ બે ને તમારા ફેક્ટરીમાં આવ્યા છે લેબોરેટરીમાં, અને બે ને જુદા કરીને બતાવો. ભાઈ એ જુદા થઈ શકે નહીં, એ તાદાત્મ સંબંધ છે. એમ ભગવાન આત્મા ને આત્માનું જે જ્ઞાન એને બેને તદાકાર તાદાત્મ અનન્ય સંબંધ છે. એ જો જ્ઞાન ને તું ટાળી નાખીશ તો આત્માનો નાશ થઈ જશે, પણ જ્ઞાન ટળતો નથી. કેમ કે સ્વભાવભૂત ક્રિયા છે, બાકી એનો તફાવત નામ ભેદ એની જુદાઈ દેખાતી નથી. દેખાતો થકો નિશંક રીતે જ્ઞાન માં પોતા પણ વર્તે છે. આ જે પ્રગટતેનું જે જ્ઞાન છે એ જ મારું કર્મ છે, એમાં નિશંકપણે વર્તે છે. રાગાદી મારું કર્મ નથી, કેમ કે એમાં આત્માની સાથે લક્ષણ ભેદે ભેદ અને પ્રદેશ ભેદે ભેદ છે. આખરી વાત છે. પણ તાવ આવ્યો હોય ને તો કળિયા તું કરવું બરાબર આપવું જોઈએ, એ વિના તાવ ઉતરે નહીં. પણ પ્રયોજન શું છે? કળિયા તું માતાજી કળિયા તું પાય ગરડો કરે બાળકને ગણવાનીનો, તો માતાજીને પ્રયોજન શું છે? કે બાળક તંદુરસ્ત થાય, એની ભાવના ઊંચી છે કે નહીં? હે, બીજી ભાવના નથી. નિશંક રીતે જ્ઞાનમાં પોતા પણ વર્તે છે. આ જે પ્રગટ થયેલું જે જ્ઞાન તે મારું કર્મ છે. આ પાંચ મહાવ્રતના પરિણામ જે જોડે દેખાય છે સાધકને, એ સાધક એને કર્તાનું કર્મ માનતો નથી, જ્ઞાનનું જ્ઞેય બનાવે. જ્ઞાન કર્મ થાય છે ત્યારે રાજ કર્મ થઈ શકતો, અને જ્યારે રાજ કર્મ પણ એ ભાસે છે તો જ્ઞાન અસ્ત પામી જાય છે. એ અજ્ઞાની છે. કર્તા કર્મ અધિકાર. હા હા, મને તો ઘણા વખત થી એમ લાગ્યું છે કે જે જે જૈન થવું હોય, જૈન એટલે આત્માનો અનુભવી તેને નિશ્ચય જૈન કહેવામાં આવે છે. અને આત્માની પ્રાપ્તિનો જે કામી છે, ભલે આત્મ પ્રાપ્ત નથી થયો તો એને વ્યવહાર જૈન કહેવામાં આવે છે. તો કહે છે કે નિશંક રીતે જ્ઞાનમાં પોતા પણ વર્તે છે. જ્ઞાન જ મારું કર્મ છે, રાગાદી મારું કર્મ નથી. એ પ્રગટ થયેલા જ્ઞાનમાં રાગ ભિન્નપણે જણાય છે. જેમ જ્ઞાન ને આત્મા અભિન્નપણે જણાય છે, જ્ઞાન ને આત્મા અભિન્નપણે અનુભવાય છે, તેમ રાગ અને આત્મા અભિન્નપણે અનુભવાતો. આ અંતરની વાત બીજા જીવો પણ કેમ પામે એ હેતુ અંતરની વાત સમજાવે છે.
બરાબર,
જ્ઞાનમાં પોતા પણ વર્તે છે, અને ત્યાં જ્ઞાનમાં પોતા પણ વર્તો તે સાધક આત્મા જ્ઞાની. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી. ધર્મના પરિણામનો નિષેધ કરી શકાતો નથી. અધર્મ નિષેધ કરવા યોગ્ય છે, પણ ધર્મ નિષેધ કરવા યોગ્ય નથી. ધર્મનો નિષેધ કરીશ તો ધર્મીનો નાશ થઈ જશે, પ્રકાશનો નાશ કરવા જાય તો દીવાનો નાશ થઈ જશે. માટે જ્ઞાન ક્રિયા આ સોંગર વાળા કોઈ ક્રિયાને માને છે કે ક્રિયાને ઉડાડે છે? એનો ખુલાસો કરે. 2000 વર્ષ પહેલાનું આ શાસ્ત્ર છે, આજની નથી. હા હા, ક્રિયાને નથી ઉડાડતા, આપે છે કે જ્ઞાન ક્રિયા એ ધર્મ ની ક્રિયા છે અને રાગાદિની ક્રિયા અધર્મ ની ક્રિયા છે. એને ઉઠાપે છે, રાગ ની ક્રિયાને ઉઠાપે છે અને જ્ઞાન ક્રિયાને આપે છે. ક્રિયા વિના મોક્ષ નહીં થાય, ક્રિયા વિના મોક્ષ. આ ક્રિયા ક્યાંથી આવી? તમારામાં તો કઈ ક્રિયા નહોતી ને આ ક્રિયા આવી ક્યાંથી? હા ભાઈ, શાસ્ત્રોમાં લખેલી છે અને વસ્તુ સ્વરૂપ એમ કે જ્ઞાન ક્રિયાનો નિષેધ થઈ શકતો નથી. આત્માનું જ્ઞાન, આત્માનું સિદ્ધાંત અને આત્મામાં લીનતારૂપ જે આચરણ ચારિત્ર, એ આત્માની ધાર્મિક ક્રિયા છે અને એ ધાર્મિક ક્રિયાથી આત્માને અલ્પકાળમાં મોક્ષ થાય છે. ક્રિયા વિના મોક્ષ થઈ શકે પણ કઈ ક્રિયા? એમાં મોટો મતભેદ મોટો આમાં છે. બે વાતમાં મોટો મતભેદ છે, અજ્ઞાની ને જ્ઞાની ને, બે જ વાતમાં. એક અજ્ઞાનીઓ એમ માને છે કે મારી ઈચ્છાથી હું હાથ ઊંચો નીચો કરી શકું છું, મારી ઈચ્છાથી ભાષા બોલી શકું છું ને મારી ઈચ્છા પ્રમાણે બીજાને સુખી દુઃખી કરી શકું છું, એમ પરદ્રવ્યની કરતાપણાની માન્યતા એક. એક બીજી કે પુંજી ધર્મ થાય, પુંજ કરું તો હું શરણ વિનાનો થઈ જઈશ. માટે પુંજી ધર્મ એક પુંજની ક્રિયાનો માનનારો અને પરદ્રવ્યની ક્રિયા કરનારો માનો, એમ બે પ્રકારે અજ્ઞાનીનો અભિપ્રાય અનાદિકાળથી ચાલે છે. એ જ્ઞાની એ બે અભિપ્રાયથી વિરુદ્ધ પડે છે કે આત્મા પરદેવેલો કરતા નથી, કેમ કે એના સત્કારકથી જગતના પદાર્થો સ્વયં પરમે છે.
અરે વાહ,
એનામાં એ સત્કારકની શક્તિ છે. કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાનને અધિકરણ એક એક રજકણની અંદર સ્વતંત્રપણે એ કરતા નામના સત્કારકથી એ પોતે સ્વયં પૂર્વ પર્યાયનો વ્યય કરીને ઉત્તર પર્યાય ઉપજતો અને ધ્રુવપણે ટકતો એવા ત્રણ સ્વભાવરૂપ એક પરમાણુ સ્વતંત્રપણે ઉત્પાદે દ્વિતમ સતોવાથી એ પરના કરતા પણાની અપેક્ષા રાખતો. એ સિદ્ધાંત હોય ને, સિદ્ધાંતો સર્વજ્ઞ ભગવાને પહેલા સિદ્ધાંતોને પહેલા લક્ષમાં લેવા જોઈએ અને પછી એને એપ્લાય કરવી, એને પ્રયોગમાં મૂકવા. શું કહ્યું કે આ બસ બે જાતનો મોટો તફાવત ને વાંધો છે, જ્ઞાની ને અજ્ઞાની ને. અનાધિકારથી આ કઈ નવું નથી, આ કઈ અત્યારે વાંધો ઉપડ્યો છે? આ અત્યારે વાંધો નથી ઉપડ્યો કે સોનગઢના સંત ચિંતી ધર્મ નથી માનતા? હા નથી માનતા, દાંડી સીટીને કહેવામાં આવે છે. કઈ હવે ખાસ લેવા જાણવું ને દોડી હંતાડવી એમ બને નહી. સતનો તો ઢંઢેરો ખીચાય છે કે જે ભાવથી બંધ થાય તે ભાવથી મોક્ષ થાય ન થાય. શ્રીમદજી એ પણ કહ્યું કે જે ભાવથી બંધ થાય તે ભાવથી મુક્તિ ન થાય. અરે આ ત્રીજો માર્ગ કે ગીરો મૂકી દીધો, તું વિચાર તો કર, એનો ન્યાય તો લગાડ કે જે સુભાષિત ભાવ, શુભ ભાવ, પુણ્ય ભાવ છે એ આશ્રવ તત્વ છે, એનાથી કર્મનો બંધ થાય એ ભાવથી કર્મની નિર્વિરા થઈ શકતી. બધામાં હોશિયારી લગાવે પણ જ્યાં ધર્મની વાત આવે પાછા થઈ જાય. બે જાતના મોટા વાંધા છે, જ્ઞાની ને અજ્ઞાની ના અનાધિકારથી બે વાંધા. અજ્ઞાની કહે છે કે પરદેવનો હું કરતા ભોગતા મારી હોશિયારીથી પૈસા કમાઈ શકું છું, મોટો વાંધો જબરજસ્ત. હા હા, એ પૈસા છે, પરમાણુ છે, રજકણ છે, એના સત્કારથી પ્રિંતા 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 એના સ્વકાળે અને સ્વકારણે તારી તેજીમાં આવ્યા છે, તારી હોશિયારીથી આવ્યા નથી. સાંભળતો ખરો? એનો ધણી એ જળ છે, એનો ધણી ચૈતન્ય મૂર્તિ આત્મા હોઈ શકે નહીં, અને છતાં ધણી પણ માને તો એ પોતે જળ થઈ જાય, એની બુદ્ધિ ડર થાય છે. કિરણભાઈ એમ કે અહીંયા બહુ પૈસા વાળા કે પૈસા વાળાનું માખણ લગાડવાનું એમ હોય શકે. પૈસા વાળો આત્મા નથી, આત્મા જ્ઞાન વાળો છે. અરે જ્ઞાન વાળો નથી પણ જ્ઞાન મય છે. આ બધો કરો તો બે ભાઈઓને બોલાવ્યા પૈસા ખર્ચીને. ના ના, ગુરુએ અમને જે સંદેશો આપ્યો છે એ સંદેશો આપવા માટે અમે બે જણા આવ્યા. શું કે છે, બે વાંધા મોટા ઉજા એનાથી પીછે આવી નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યો કરે એમ અજ્ઞાની માને છે અને તુલસી ધર્મ હા એ બીજો ભેદ. આ બે પ્રકારની માન્યતા અજ્ઞાની ને અનાદિ કાળનું મિથ્યા શલ્ય છે. મિથ્યા શલ્ય માયા શલ્ય ને નિદાન શલ્ય અને નિશલ્યો વ્રતિ. મિથ્યાત્વ નો અભાવ થયા પછી વ્રત હોય શકે, મિથ્યાત્વ નો અભાવ નથી એને વ્રત હોય શકે. અને કસાયની મંદતા કહો પણ વ્રત નહીં. કસાયની મંદતા હોય કોઈ મંદા અને દુઃખી થવા માટે સ્વર્ગાદિમાં જાય. હું જ્ઞાન ક્યાં અજ્ઞાન છે ત્યાં ક્યાં દુઃખ છે. સ્વર્ગના ક્ષેત્રમાં સુખ છે. અજ્ઞાન લઈને ગયો છે આરે તો અજ્ઞાન ભાવથી એ દુઃખી થશે. અને નારકીના ભવના ક્ષેત્રમાં જો જાય જ્ઞાન લઈને તો એ જ્ઞાનથી સુખની ઘટાઘટી વર્તે. ગણિત મહારાજા નારકીના ક્ષેત્રમાં છે અને સુખી છે. અને અજ્ઞાની નવમી ગ્રેવેકમાં બેઠો છે એ અજ્ઞાનથી દુઃખી થઈ ગયો. સ્વર્ગમાં દુઃખ ને નારકીમાં સુખ પણ જ્ઞાનથી સુખ અને અજ્ઞાનથી દુઃખ. સુખ ક્ષેત્ર એમ લડતો નથી. ક્ષેત્ર ક્ષેત્રમાં છે. નારકીનું ક્ષેત્ર આત્મામાં પ્રવેશી જાય છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધમાં આવી નથી. ધર્મની ક્રિયાનો નિષેધ ન હોઈ શકે. અધર્મની ક્રિયાનો જરૂર નિષેધ હોય છે. અધર્મની ક્રિયાનો નિષેધ વિના એ જ્ઞાનની ક્રિયા પ્રગટ થશે નહીં. ધર્મની ક્રિયા નહીં પ્રગટ થાય. જો ક્રિયા આવી ક્રિયા તમે ક્રિયાને માનતા નથી. અમે કહીએ છીએ કે જે જ્ઞાનની ક્રિયાને માનતો નથી એનો મોક્ષ નહીં થાય. અમે ક્રિયાને માનનારા છે બરાબર. પણ ક્રિયાના બે ભેદ, એક મિથ્યા ક્રિયાને સમ્યક ક્રિયા, એક મિથ્યા ક્રિયાને એક સમ્યક ક્રિયા. જ્ઞાન ક્રિયા શબ્દ આવ્યો ને, જ્ઞાન ક્રિયા આવી તેની ક્રિયા.